તારીખ 24/3/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
પરિપૂર્ણ શુદ્ધ દશા, પરિપૂર્ણ નિર્દોષતા, એનું લક્ષણ અહીંયા ધ્યેયના આવે. પરિપૂર્ણ શુદ્ધિ, શુદ્ધતા, સંપૂર્ણ નિષ્કલંક દશા, એવું જે જીવનું ધ્યેય છે એને આ માર્ગની અંદર વાસ્તવિક શરૂઆત થાય છે. વાસ્તવિક શરૂઆતનો અર્થ છે કે પ્રથમ જે દર્શન મોહનો નાશ કરવો છે એ દિશા માટે આગળ વધી શકે છે. મોક્ષની ભૂમિકામાં યથાર્થ પ્રકારે આગળ વધાય, યથાર્થ પ્રકારનો અર્થ એ છે. યથાર્થ એટલે શું? યથાર્થ એટલે દર્શન મુનિ વાળે તો યથાર્થ, ચારિત્ર મુનિ મંદ કરે તો યથાર્થ, નાનું ગાઢ વધારે તો યથાર્થ, એ પ્રકાર નહીં. સિદ્ધાંત શરૂઆત સંબંધીનો સિદ્ધાંત નિશ્ચિત થાય છે કે આ પ્રકારની શરૂઆત સિવાયની બીજા કોઈ પ્રકારની શરૂઆત ખરેખર શરૂઆત નથી, પણ શરૂઆત ભૂલ છે. પોતાના કોઈ પણ પરિણામને શરૂઆતના પરિણામ માને, આ પ્રકારની શરૂઆત સિવાય શરૂઆતના પરિણામ માને, ફક્ત શરૂઆત અંગેની ભૂલ છે, શરૂઆત બાબતમાં જ ભૂલ છે. એ બાબત ભૂલ્યા, શરૂઆતની બાબતમાં જે જીવ ભૂલ્યો એને પછી આગળની કોઈ વાત બરાબર હોય કે આગળની કોઈ વાત બરાબર હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પછી છતાં કોઈ પણ કાર્ય કરે, ધર્મના બાને, ધર્મ બુદ્ધિથી દર્શનની વૃદ્ધિમાં થઈ જાય, કેમ કે ધ્યેયનું યથાર્થ નથી અથવા સાચું નથી, અથવા જે ધ્યેય હોવું જોઈએ તે ધ્યેય નથી. ધ્યેયમાં શું સમાય છે? કાં તો કોઈ ને કોઈ પ્રકારના રાગનું, પ્રશસ્ત રાગનું લક્ષ્ય એટલે ધ્યેય રહી જાય છે, અથવા કોઈ અંતકાશવાળી દશા, અમારે રાગનું ધ્યેય નથી પણ અમારે સમય દર્શનનું ધ્યેય છે, પણ એ તો અલ્પ વિકસિત દશા છે, એ ખરેખર ધ્યેયનો વિષય નથી. અથવા બહુ સ્થળ પરિણામ થઈ જાય, ધર્મ બુદ્ધિએ ઈચ્છિત સંયોગની, અનુકૂળ અનુકૂળ સંયોગની ભાવના રહ્યા કરે, એ તો બહુ સ્થળ ભાવ છે આ વિષય. એનું ધ્યેય તો એકદમ ચોખ્ખે ચોખ્ખું ઉદ્ગળાત્મક છે, ઉદ્ગળનું ધ્યેય છે, એને એને ચેતનનું ધ્યેય નથી, જળનું ધ્યેય છે. પણ જળનું ધ્યેય કહો, રાગનું ધ્યેય કહો, સરવાળે એક જ છે. અલ્પ વિકસિત દર્શનનું જે ધ્યેય છે એ પણ બધ જાતની ભ્રમણા છે, અને ભ્રમણા કલ્પના માત્ર દર્શનમાં વધારે છે. મોક્ષની ભૂમિકાના નિર્ગુણ દર્શનમાં આ વિષય લીધો છે, ચર્ચા કરે છે. જીનેન્દ્ર દર્શન માં એ જ વાત છે કે જેવા જીનેન્દ્ર ભગવાન થયા છે તેમનું મારે થયું છે, જેવો સ્વભાવ એમણે વ્યક્ત કર્યો છે નિર્દોષ, એવી જ નિર્દોષ દશા મારે જોઈએ. એ તો એક પ્રગટ નિમિત્ત છે, પણ એવું નિમિત્ત ન હોય તો કંઈ ધ્યેય ન બાંધે કોઈ જીવને. જીવંત પ્રતિમાના દર્શનનો યોગ કે વિચાર કે પ્રકાર કે ન હોય, ઉદય ન હોય, તો પણ એ એટલું તો ધ્યેય બાંધી શકે છે કે ચાલતી જે દોષવાળી દશા, રાગદેશવાળી દશા, એવી દશાનું મારું ધ્યેય નથી, એવું જીવન મારે જીવવું નથી. મારું જીવન એવું હોવું જોઈએ કે જેમાં કોઈ પણ પ્રકારનો ડાબ અને કલંક ન હોય. આ તો ચાલતા દોષ ઉપરથી એનો પ્રકાર કરવાની વાત થઈ ગઈ કે સર્વાંશે મને નિષ્કલંક દશા જોઈએ. કલંક કોની છે? કલંક પણ ઈચ્છા કે થોડું તો જાતું કલંક લગાડેલું હોય, લાગેલું રહે, એવું કોઈ ઈચ્છા છે? બસ આ બહુ સીધી સાદી વાત છે. મને કોઈ કલંક ન જોઈએ, મારા ઉપર કોઈ કલંક ન જોઈએ, એવું મારું જીવન મારે પ્રાપ્ત કરવાનું છે. આવું જે બંધન અહીં સુધી મારે પહોંચવું છે, આવું કાર્ય મારે કરવું છે, એવું જે માનવું, નિર્ણય કરવો, નિર્ણય છે એ વાત, બંધનમાં લઈને કામ કરવું જ છે, પછી આગળની લાઈન સાફ થઈ જાય છે. આ ધ્યેય બાંધવાના જે પ્રકાર છે એ ધ્યેય બંધાયા પછી ત્યાર પછીના જે પરિણામ છે મોક્ષની ભૂમિકાના, એને અયથાર્થતામાં જવા દેતા નથી. કેમ કે પછી એ જીવ પોતાના ધ્યેયને અનુસરીને પ્રવર્તવા ચાહે છે અને પોતાના ધ્યેયથી વિરુદ્ધ પરિણામ થાય એને ચાહતો નથી, એને સંમત કરતો નથી કે આ મારા કાર્ય મારા ધ્યેયને અનુકૂળ છે, મારે જે રસ્તે જવું છે એ રસ્તાને આ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, એનો એની પાસે એક જાગૃતિનો પ્રકાર ઉભો થઈ જાય છે. મોક્ષને સંવેદના પ્રગટ નથી થયું ત્યાં સુધી અજ્ઞાન અંધકારમાં ઉભો છે. અજ્ઞાન અંધકારમાં એની પાસે દોષ થવાની ઘણા, ભૂલ થવાના ઘણા પ્રકાર, ઘણા સંભાવના ઘણી છે, ચાન્સ ઘણા છે. તો ન ભૂલે એના માટે ત્યાં એને પહેલેથી શું એવી વ્યવસ્થા કોઈ છે કે એ અવસ્થામાં ન ભૂલે અને પોતે વૃદ્ધ શ્રેણીમાં જ આ બધી અને સમ્યક જ્ઞાનને દર્શન પ્રાપ્ત થાય ત્યાં સુધી એને ભૂલવાનું કારણ ન બને એવી કોઈ વ્યવસ્થા ખરી કે આ છે? જ્ઞાન અંધકારમાં પણ અંધકારમાં જેની કોઈ બેટરી લઈને ચાલે, નીચે પથ્થર હોય તો ઠેસ ન લાગે એનો ખ્યાલ કરે, ખાડો હોય તો એની અંદર પગ મૂકવાની અંદર ખબર પડે કે પગ 6 ઇંચનો ખાડો છે તો પગ મૂકવામાં વાંધો નથી, પણ 3 ફૂટનો ખાડો હોય તો કંઈ પગ મૂકીને ચલાય નહીં, તરીને ચાલતું પડે. અથવા બીજું કાંઈ પણ કાંટા હોય, જાળા ઝાંખરા હોય, આદર હોય, ગંદકી હોય, તો પોર છેક હોય તો પણ એને ચાલવામાં મદદ થાય, ચાલે એમાં નુકસાન ન થાય, એ જાગૃતિની પોર છે. આ ધ્યેય બંધાય તો મળી જાય છે. જો જીવ ધ્યેય ન બાંધે તો એ ક્યાં ભૂલ છે એની પોતાને ખબર ના પડે, પોતાને ખ્યાલ ના આવે કે હું ક્યાં ભૂલ છું. મોક્ષો સામાન્ય રીતે પોતાનું કલ્યાણ કરવા માટે ધર્મબુદ્ધિ એ ધર્મક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે. જે પ્રકારનો એને ઈચ્છા થાય, રાગ થાય, પ્રશસ્ત રાગ વાળે, પણ એમાં ભૂલ નથી થતી ને ભૂલ થાય છે એની એને ખબર પડે એવું ખરું. જો આ પ્રકારની એને જાગૃતિ હોય, ખબર પડે નહીં તો ક્યાં ભૂલતો હોય તો એને ખબર ના પડે. ખાસ કરીને વિપર્યાસથી બચવા માટે આ એક બહુ મહત્વનો મુદ્દો છે. એક જગ્યાએ તો ભગવાનને સ્થાપે, બીજી જગ્યાએ ભગવાનને ઉઠાવે. એક જગ્યાએ ગુરુને સ્થાપે, બીજી જગ્યાએ ગુરુને ઉમણે. એક જગ્યાએ એક શાસ્ત્રની આજ્ઞા માને, બીજા શાસ્ત્રની આજ્ઞા તોડે. ક્યાં ક્યાં ભૂલે એનું કારણ આ છે. શરૂઆત બરાબર નથી, અથવા શરૂઆત ભૂલ વાળી છે, અથવા શરૂઆત ખોટી છે, આ કારણ છે. સિવાય કઈ વિચારવું હોય તો શ્રીમદજી ના વચનો છે. શ્રીમદજી એ ઘણી વાત 100 વર્ષ પહેલા મોક્ષો માટે ઘણી વાત કરી છે, ઘણું માર્ગદર્શન આપ્યું છે. એમાં પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતનો વિષય ક્યાં ચાલ્યો છે, ગુરુદાવે જરા પ્રકાશ પાડ્યો એ વિષય ઉપર. કાઢવું એ તો જરા શક્તિનું કામ છે. શાસ્ત્રમાંથી બધાને કાઢી શકાય એ બરાબર છે. એ તો સત્પુરુષનો ઉપકાર જે છે કે સામાન્ય જીવ મુમુક્ષુ જીવ શાસ્ત્રમાંથી પરમાત્મામાંથી સિદ્ધિ કેટલીક વાતો ન સમજી શકે, ન ખેંચી શકે, ન ગ્રહણ કરી શકે. સત્પુરુષો એ વિષયને શ્રેણી કરીને લોકભોગ્ય ભાષામાં જેને કહીને મૂકી શકે છે. અથવા એમને સમાગમમાં આવતા મુમુક્ષુને ભૂલો એ છે એના ખ્યાલમાં આવે છે. મોક્ષો જીવ છે પણ આવી ભૂલમાં નથી, એને ખ્યાલ નથી આવતો, તો એને ત્યાં ત્યાં કે તે જગ્યાએ માર્ગદર્શન આપે છે. પણ શરૂઆતથી માંડીને મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિની શરૂઆત થાય ત્યાં સુધીનો જે વિષય છે એ પણ એકદમ સ્પષ્ટ અને નિશ્ચિત પ્રકારના પરિણામ હોય છે. ગમે તેમ પરિણામ હોય મોક્ષના, એ રીતે કાર્યસિદ્ધિ નથી થતી. અહીંથી એ વિષય થોડો શું કર્યો છે સાતમા બોલથી. એની શરૂઆત છે એમાં એને પૂર્ણતાનું નિષ્કલંક દશાનું ધ્યેય આવશ્યક છે. અને એમ ન થાય તો એના બધા પરિણામમાં કોઈ પરિણામ, બધા પરિણામમાંથી કોઈ પણ પરિણામ એની શરૂઆત પૂર્ણ થઈ શકાય, શરૂઆતના પરિણામમાં થઈ શકાય. એટલે શરૂઆત થઈ જ નથી, થતી જ નથી એમ સમજ. દરેક વખતે નહીં, આ તો સિદ્ધાંત જ છે કે જેને પોતાના પરિપૂર્ણ મૃત્યુ શિક્ષણ ધ્યેય ન હોય, જીવનમાં નક્કી થયેલું ધ્યેય ન હોય તો તે જીવના કોઈ પણ પરિણામ, 2-4 કલાકે 8-10 કલાક એનો પ્રશ્ન નથી, કોઈ પણ પરિણામ એને શરૂઆત એવું વિશેષણ ન લાગી શકે. શરૂઆત થઈ જ નથી, થતી જ નથી, એને શરૂઆત કહી શકાય નહીં. આગળનો તો પ્રશ્ન રહેતો નથી.
આ ધ્યેય છે નહીં
કે
પહેલા
તપાસ ધ્યેય તો બાંધી દેવું, તો પોતાને ખબર ન હોય કોકે થોડું નક્કી કર્યું છે. પોતાના જીવનનું ધ્યેય પોતે નક્કી કર્યું હોય છે તો એને નક્કી કર્યું છે કે નથી કર્યું એને કંઈ ખબર ન હોય. જેમ કોઈ એક કામ કરવું છે તો એ કામ કરવાનો પોતે નિર્ણય લીધો છે કે નથી લીધો એને પોતાને ખબર ન હોય, એમાં તપાસવાનો ક્યાં પ્રશ્ન. નિર્ણય કરવો જ જોઈએ, ન કર્યો હોય તો કરી લેવો જોઈએ, બસ સીધી વાત છે. ત્યાર સુધી એને એ નિર્ણય ન કર્યો હોય તો એને એ નિર્ણય કરી લેવો જોઈએ. મિત્ર એમ સમજવું જોઈએ કે આવો નિર્ણય નહીં કરું ત્યાં સુધી મારા કોઈ પરિણામ શરૂઆતનું નહીં થાય. કયા વિષયની શરૂઆત? સમીપ દર્શન પામના અંગે જે શરૂઆતના પરિણામ જોઈએ એવા કોઈ પરિણામ નહીં થાય. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા, પ્રારંભ થવા માટેના જે પરિણામની શરૂઆત હોવી જોઈએ એ શરૂઆત નહીં થાય. પછી ગમે તે પરિણામો હોય એમાં શરૂઆત નથી, શરૂઆત થઈ જ નથી, એ થતી જ નથી. આ એક સિદ્ધાંત થી સિદ્ધાંત બદલવા છે, નિયમ બદલવા છે. એટલા માટે આ સૂત્રને વિશે શરૂઆતની આગળ વાસ્તવિક એવું વિશેષણ લગાડેલું છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. વાસ્તવિક કહો કે યથાર્થ કહો કે સાચી કહો, બાકી બધી કોઈ વાત કરે કે ભાઈ અમારે તો શરૂઆતમાં અમારે આવા ભાવ હોય, શરૂઆતમાં અમને આવા ભાવ આવે, શરૂઆત નથી, એ કોઈ શરૂઆત નથી, સાચી શરૂઆત નથી, ખોટી શરૂઆતનો કોઈ અર્થ જ નથી, નિરર્થક છે. પછી તો પરિણામ તો કઈ અટકતા નથી, પણ પછીના જે બધા પરિણામ છે એ પરિણામ એની શરૂઆત બરાબર થઈ છે એમાંથી આગળ, શરૂઆતથી આગળ વધવાના પરિણામ છે. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટે એને જે દિશામાં જે પ્રકારે જે રીતે આગળ વધવું જોઈએ એવા પરિણામ એના પછી થાય છે. આગળ વધે છે અને નહીતર એ દિશામાં આગળ વધતો નથી. એ દિશામાં આગળ નથી વધતો તો કઈ દિશામાં આગળ વધે છે? કે ઉલટી દિશામાં આગળ વધે છે કે જેનાથી દર્શનભોગની વૃદ્ધિ થાય છે. દર્શનભોગ ગળવાનું કારણ થાય છે, આ દર્શનભોગ તીવ્ર નરસ થવાનું કારણ. ભાવ તો એવું છે કે આ નિયમ છે, આ સિદ્ધાંત છે કે શરૂઆત થઈ હોય તો એ બાજુ આગળ વધે, ન શરૂઆત થઈ હોય તો ઉલટી દિશામાં આગળ વધે. પરિણામ છે કોઈની કોઈ દિશામાં આગળ તો વધવાનું જ છે. ઉક્ત પ્રકારે પૂર્ણતાના ધ્યેય પૂર્વક આઠમો બોલે છે, ધ્યેયની પ્રાપ્તિની પૂરી લગ્ન અને ધુગસ વાળા પરિણામો, પછીના પરિણામો કેવા છે? ધ્યેયની પ્રાપ્તિ માટેની ધગસ, ધ્યેયની પ્રાપ્તિ માટેની પૂરી લગ્ન, એ પ્રકારના પરિણામો ઉત્પન્ન થાય છે. અને ઉત્તરોત્તર થતા તે પરિણામ દર્શનને વધુ મંદ કરે છે, દર્શનનો નાશને ગાળે છે. પરંતુ જો એને લગ્ન હોતી નથી તો તે લગ્નના અભાવમાં એને પ્રમાદ રહે છે. પ્રમાદ રહે છે એનું કારણ લગ્ન નથી, પ્રમાદ છે, તે ચોર છે, આત્મગુણને ચોરે છે, પ્રમાદને ચોર કયો છે શાસ્ત્રમાં. કેમ કે ચોરી થાય, ચોરીને લૂંટમાં ફરક એ છે કે ચોરી છે એ છાનીમાની કરવામાં આવે છે, લૂંટ ઉઘાડે છોકે કરવામાં આવે છે. તો પ્રમાદ છે એ આત્મગુણને એવી રીતે ચોરે છે કે જેની પોતાને ખબર પડતી નથી. પોતાને ન પકડાય તેવા અહિતરૂપ પ્રમાદના પરિણામમાં જે વર્તે છે અને તેથી તે સમ્યકથી દૂર જાય છે. સમ્યકથી દૂર જાય છે એમ કહો કે દર્શન ગુણની વૃદ્ધિ કરે છે એમ કહો એમને છે. જેને લાગે છે તેને જ લાગે છે અને તેને જાણે છે, તે જ પીયું પીયું પોકારે છે. એ બ્રાહ્મણી વેદના કહી કેમ જાય કે જ્યાં વાણીનો પ્રવેશ નથી? વધારે શું કહેવું? લાગે છે તેને જ લાગે છે, તેના જ ચરણ સંગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં. આ સિવાય બીજો કોઈ સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં, તથાપિ કોઈ પ્રયત્ન કરતો નથી. ત્યારે વિષય આટલો સ્પષ્ટ થાય છે છતાં કોઈ જીવ પ્રયત્ન કરતો નથી. કારણ કે મોહ બળવાન છે. આટલા શબ્દ મૂકા છે, મોહ બળવાન છે. હું અહીંયા દર્શન મોહ બળવાન છે એમ કેમ છું. લગ્નનો બોલ છે. આ તીવ્ર લગ્નનો પ્રકાર છે. 241 નો જે વિષય છે બ્રાહ્મણી વેદના, દર્શન પરિષદનો વિષય છે. Thank you. પોતાના પરમ સ્વરૂપને ના વિયોગની વેદના, પોતાના પરમેશ્વર પદની પરમાત્માના વિરહની વેદના એ બ્રાહ્મી વેદના કહે છે. બ્રહ્મ સંબંધીના વેદના એને બ્રાહ્મી વેદના કહે છે. ધ્રુવ કહો, પોતાનું ધ્રુવ પદ કહો, અને એક વાત છે. સુભાષભાઈને લખેલો પત્ર છે. સમુજીને પત્ર લેખા જ કરતા હતા, એટલી બધી એમના પ્રત્યે એમને ભક્તિ ને બહુમાન
હતું.
એટલે એમના જવાબ આવવાનો વધી જાય ને. બસો 39 નો પત્ર છે એમના ઉપર છે. જોકે ઉપાધિ સંયુક્ત કાળ ઘણો જાય છે, ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તનું શ્રેયસ્કર છે. ઈશ્વર ઈચ્છા એટલે જે કાળે જેમ બનવાનું હોય તેમ બને અને યોગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હોતો પણ ભલે ને ન હોતો પણ
ભલે.
ઠીક, ઉપાધિ હોતો પણ ભલે, ઉપાધિ ન હોતો પણ ભલે, એનું નામ જેમ હોય તેમ ભલે ચાલતો. એ અનુસાર જે હોય તે સમાન જ છે. એ તો પોતાની સંગત વાત લખી સ્વભાવભાઈને લખે છે. જ્ઞાન વાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઈચ્છા થાય છે, તથાપિ વિરહકાળ પ્રત્યક્ષ છે એટલે નિરૂપાયતા છે. મંત્ર એટલે ગુપ્ત ભેદ. મંત્ર એટલે કોઈ તમને કોઈ વેપારમાં કઈ લાભ થઈ જાય, ફલાણું થઈ જાય, ચમત્કાર થઈ જાય, રિદ્ધિ સિદ્ધિ મળી જાય, એ વાત નથી. મંત્ર આપ્યો 5 વર્ષે, આ 24મા વર્ષનું ના છે, 29મા વર્ષ છે. મંત્ર એટલે ગુપ્ત ભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળે વાસ્તવિક સમજાય છે, પરમ ભેદ એવું સત સર્વત્ર છે. તો મંત્ર આપતા જાય છે, પણ ઘણી જગ્યાએ મંત્ર તો આપતા જાય છે, એને પોતાને ભેદ સમજાવવો જોઈએ. Thank you. Gracias.
Thank you.